તારીખ 13/12/1996 શ્રી સ્વાનુભૂતિ દર્શન પ્રશ્ન 85, 86 અને 87 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 54.
ચાલુ રહે ત્યાં સુધી વિકલ્પ તૂટે નહીં, નિર્વિકલ્પ શાંત થાય નહીં. પોતામાં એકત્વ બુદ્ધિ, પોતામાં પોતાની એકત્વ બુદ્ધિ અને પોતાના સ્વભાવનું જોર થાય તો વિકલ્પ તૂટે. એટલે શું છે, પરમા એકત્વ બુદ્ધિ અને એકત્વ પરિણમન બે ચાલે છે. બુદ્ધિ કહેતા અભિપ્રાય, વેદજ્ઞાનના પ્રયોગ દરમિયાન એ એકત્વ બુદ્ધિ જે પરમાત્મા આવે, ભાષણ પૂર્વક જે વેદજ્ઞાન નો પ્રયોગ ચાલે ત્યારે અભિપ્રાય નો પ્રશ્ન થાય. કર્મા એકત્વ બુદ્ધિ હતી એ સ્વમાં એકત્વ બુદ્ધિ થાય. એ ઉપરાંત પુરુષાર્થનું પણ પરિણમન તીવ્ર થાય, જોર થાય એટલે તીવ્ર થાય ત્યારે પરિણમન અટકે. બુદ્ધિ ફેર્યા પછી પણ પરિણમન ત્યાં સુધી ચાલુ રહે છે કે જ્યાં સુધી પુરુષાર્થ યોગ્ય માત્રામાં તીવ્ર ન થાય ત્યાં સુધી. અને એ વખતે પ્રયાસ દરમિયાન મિથ્યા શ્રદ્ધાનું બળ અત્યંત ઘટી ગયું હોય છે, અથવા મિથ્યા શ્રદ્ધા મરણતોલ થઈ ગયું હોય છે. એટલે સમ્યક શ્રદ્ધા છે એ જોર કરે છે. રુચિ તો ઘણી તીવ્ર થઈ ગઈ હોય છે ભાવભાષણથી, પણ સમ્યક શ્રદ્ધા પોતાની શક્તિથી નિર્વિકલ્પ દશાના કાળમાં પરિણમન કરી જાય છે. એ રીતે સમ્યક શ્રદ્ધાન થાય છે.
રુચિ અને શ્રદ્ધામાં શું તફાવત?
કઈ આમ રુચિ ને શ્રદ્ધાનું પરિણમન કહેવાય છે, પણ સમ્યક શ્રદ્ધા નથી થઈ બનતી ત્યાં સુધી એને રુચિ કહીએ. કેમ કે જેમ જેમ મિથ્યા શ્રદ્ધા મંદ પડે, દર્શન મોકલે કે મિથ્યા શ્રદ્ધા જેમ જેમ મંદ પડે તેમ તેમ આત્મરુચિ વધે. ભાવભાષણના કાળમાં આત્મરુચિ તીવ્ર થાય છે. એનો અર્થ કે દર્શન અત્યંત મંદ થાય છે. મોક્ષ માર્ગમાં શ્રદ્ધા જ્ઞાન ચારિત્ર ત્રણેયનું પરિણમન છે. એટલે મિથ્યા શ્રદ્ધા મરણતોલ થઈ તો શ્રદ્ધા એ પોતાની જે શક્તિ છે એ જોરથી પ્રગટ કરે છે. જ્ઞાન પણ જે પરમા એકત્વ કરતું હતું, નાયક શંકર દોષ અને ભાવ્ય ભાવક શંકર દોષ, એ બંને શંકર દોષ જ્ઞાનના છૂટીને પોતાના સ્વરૂપમાં એકત્વ બુદ્ધિ થઈને સ્વરૂપનું સૂક્ષ્મ વેદન જ્ઞાન પોતાનું સૂક્ષ્મ વેદન સારી રીતે કરે છે. એ વિકલ્પ છે, ભાવ થાય છે, વિકલ્પ તૂટે છે, એનો અર્થ કે ચારિત્રમાં વિકલ્પનો ભાવ થાય છે, રાગાંશ છે બુદ્ધિપૂર્વકનો એ ઉત્પન્ન થતો બંધ થાય છે. એ રીતે મોક્ષ માર્ગનો પ્રારંભ થાય છે. રુચિનો સ્વભાવ એવો છે કે અભેદ ભાવે પરિણમવું, જુદું રહેવું નહીં. જુદા રહેવામાં ત્યાં જુદા પાડવામાં અંતરાય કોણ કરે છે? વિકલ્પ, ભલે સ્વરૂપનો વિકલ્પ છે તો પણ વિકલ્પ છે, એ વિકલ્પ છે અને એની જાત વિકલ્પ નહીં છે, એ અંતરાય કરે છે. એ વિકલ્પ જ્યાં સુધી તૂટે નહીં, અભાવને અભાવ ન થાય ત્યાં સુધી અભેદ પણ થાય નહીં પરિણામ. એટલે વિકલ્પ છે એ સ્વરૂપની લીનતામાં પણ બાધક છે, રુચિને અભેદ થવામાં પણ, શ્રદ્ધાને અભેદ થવામાં પણ બાધક છે. જ્યાં વિકલ્પ તૂટ્યો, વિકલ્પનો અભાવ થયો, ત્યાં શ્રદ્ધાએ અભેદ પરિણમન કર્યું, સ્વરૂપમાં પણ લીનતા થઈ અને વેદન જે ચાલતું હતું એ આવિર્ભૂત થઈને સ્વસંવેદન રૂપે પ્રગટ અનુભવ ગોચર થયો. પ્રગટ તો હતું પણ પ્રગટ અનુભવ ગોચર થયો. એ રીતે દર્શન જ્ઞાન ચારિત્રની પ્રાપ્તિ છે, વિમોક્ષ માર્ગ છે. એ 85 પંક્તિ ત્યાં 86 પ્રશ્ન છે કે બધા જીવો, બધા જીવો એટલે પ્રાય મોક્ષ જીવો બધા, કોઈ ને કોઈ વિકલ્પ માયટકા કરે છે, તો તે વિકલ્પ તૂટીને નિર્વિકલ્પ કેમ થવાતું નથી? પ્રશ્ન તો એક ધારો એ ચાલે છે, ચર્ચા ધારી સાથે પ્રશ્ન ઉઠાવ્યા છે, ચર્ચા ચાલી રહી છે, ચર્ચા તપાસીને વચ્ચે વચ્ચે પ્રશ્નો ઉપસાવીને વિષયને વધારે સ્પષ્ટ કરવાનો પ્રયત્ન થયો છે. તીવ્ર વિકલ્પ માં તો વારો આવવાનો જ નથી, મંદ વિકલ્પ માં ન અટકે એ પુરુષાર્થ નું જોર થાય ત્યારે. રુચિ અનુયાયી પુરુષ વીર્ય, રુચિ એ તો ભાવ ભાષણ થી જોર પકડ્યું છે, ભાવ ભાષણ પછી સ્વરૂપ સન્મુખ જ્ઞાન પણ થયું છે અને સ્વરૂપ સન્મુખ પુરુષાર્થ પણ થયો છે, વીર્ય પણ થયું છે. એમાં યોગ્ય માત્રામાં તીવ્રતા આવે એટલે વિકલ્પ તૂટી જાય.
અત્યંત મંદ વિકલ્પ હોય ત્યારે વિચાર તો કામ કરતો જ હોય છે.
નિર્વિકલ્પ સ્વરૂપ નો આશ્રય ભાવ પુરુષાર્થથી બળવાન થાય ત્યારે ઉપયોગ પણ એકાકાર થઈ જાય છે અને ચારિત્ર ગુણમાં જે રાગાંશ ઉત્પન્ન થતો હતો એ ઉત્પન્ન થતો બંધ થઈ જાય. અહીંયા પણ લીનતા પ્રગટ થાય, ચારિત્ર ગુણમાં પણ લીનતા પ્રગટ થાય. એમ લીનતા, શ્રદ્ધા અને જ્ઞાનનું વેદન ત્રણેય થઈને મોક્ષ માર્ગ પ્રગટ કરે છે. સમાધાન કે પોતાના પુરુષાર્થની નબળાઈ છે, બીજું કોઈ કારણ નથી. પુરુષાર્થ જોર નથી કરતો, એ કારણ છે, બીજું કોઈ કારણ નથી. કેમ નિર્વિકલ્પ થવાતું નથી? નિર્વિકલ્પ થવું છે ને કેમ થવાતું નથી? એવો જીવ લીધો છે, પ્રયત્નવાન જીવ લીધો છે, જેનો પ્રયત્ન ચાલે છે એ જીવની વાત છે. જેને પ્રયત્ન જ આ કક્ષાનો નથી ચાલતો, એના માટે કઈ લાગુ પડતો નથી. પ્રજ્ઞા છીણી જ્યોતિ પટકવી તે જ કરવાનું છે. રાગ ને જ્ઞાન છે, જે વિજ્ઞાન ચાલે છે એમાં જોર કરવાનું, જોર થવું જોઈએ. પછી ઉદ્દેશ અપેક્ષા એ જોર કરો એમ કહેવાય, આ કરવાનું છે એમ કહેવાય, એ સહજ થવું જોઈએ એમ સમજવું. ક્ષણે ક્ષણે હું જ્ઞાયક છું, હું જ્ઞાયક છું એમ પુરુષાર્થની ઉગ્રતા કરવી, સ્વરૂપને લક્ષ્ય પુરુષાર્થની ઉગ્રતા થવી જોઈએ, કરવી એને એમ કહેવાય, થવી જોઈએ એને કરવી એમ કહેવામાં આવે છે. મોક્ષ માર્ગ પુરુષાર્થાધીન છે, શરૂઆત થવો એ પણ પુરુષાર્થાધીન છે, અને પ્રગતિ થવી, વિકાસ થવો, ડેવલપમેન્ટ થવું, ઉપર ચડવું મોક્ષ માર્ગમાં એ પણ પુરુષાર્થ. કેમ કે શ્રદ્ધા જ્ઞાન તો થઈ ગયા, શ્રદ્ધા જ્ઞાન તો થઈ ગયા, હવે જેટલો પુરુષાર્થ એટલી લીનતા ચારિત્રમાં આવે, જેટલો પુરુષાર્થને લીનતા વધે એટલા ઉપરના ગુણ સ્થાન અને ઉપરની દશા આવે. પણ એ સહજ વધે છે, એ બે સહજ શ્રદ્ધા જ્ઞાન થયા પછી એ સહજ વધે છે. કોઈને થોડું વહેલું મોડું થાય, એક અનેક જીવોના ની સરખામણી કરીએ તો, પણ એ ઇમટીરિયલ છે, કોઈ સમજી દેવા જેવો વિષય. કેમ કે યથાર્થ જ્ઞાન છે એ સમ્યક જ્ઞાન છે, અને સમ્ય જ્ઞાન હંમેશા હંમેશા પુરુષાર્થનું ઉત્પાદક છે. અહીંયા એમ કહે છે કે હું પ્રત્યેક ક્ષણે હું જ્ઞાયક છું, એ પ્રકારે જ્ઞાયક ભાવના પુરુષાર્થની ઉગ્રતા થવી જોઈએ, અને તે એકવાર કરવાથી ન થાય, એકવાર ખાલી ક્ષણ કરવાથી ન થાય, પણ હાલતા ચાલતા ખાતા પીતા બેસતા ઉઠતા અને સૂતા, અને સૂતા પછી સ્વપ્નમાં પણ હું જ્ઞાયક છું એવી ભેદ જ્ઞાનની ઉગ્રતા કરે તો, એવી ઉગ્રતા કરે તો થાય એમ કીધું, તોય કરતું તો નથી લેવાનું, ઉગ્રતા થવી જોઈએ. અહીંયા જે એમ લીધું કે હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેસતા સૂતા, આ બધા નોર્મલ કોર્સના પરિણામો અને ક્રિયાઓ છે, શરીરની ક્રિયાઓ અને તદનુસાર પરિણામની ક્રિયા પણ છે એ બધા ઉદય. એમ કહેવા માગે છે કે તમારા સાધારણ ઉદયમાં પણ આ પ્રેક્ટિસ ચાલવી જોઈએ. પ્રેક્ટિસ શરૂ કરે ત્યારે વિશેષ ઉદયથી શરૂ થાય, પછી સામાન્ય ઉદય છે આ બધા, ખાવું પીવું બેસવું ચાલુ, એમાં પણ આ પ્રેક્ટિસ ચાલવી, એટલે કે સતત ચાલવી. આ પ્રેક્ટિસ આ વિકલ્પ નો વિષય ન થયો, પણ પ્રેક્ટિસ નો વિષય થયો. વિચાર નો વિષય ન થયો, પણ પ્રેક્ટિસ નો વિષય થયો. જુદા પડવાનો પ્રયાસ તો થવો જોઈએ, અસ્થિ ના જોરે. જોર અસ્થિ ઉપર આવે, નાસ્તિ ઉપર જોર નો આવે. જેને થાય તેને અંતર્મૂર્તમાં, ન થાય ને ન થાય તો ટાઈમ લાગે. થશે ત્યારે તો અંતર્મૂર્તમાં થશે. જ્યાં સુધી એ અંતર્મૂર્ત ના આવે ઉગ્રતાનું, ત્યાં સુધી સમય લાગશે. પણ જીવે નિરંતર એવો અભ્યાસ એટલે પ્રેક્ટિસ કરવી જોઈએ. એ સતત નિરંતર એટલે સતત પ્રેક્ટિસ ના, અહીંયા અભ્યાસ કે છે. અભ્યાસ કરવો જોઈએ. એ અભ્યાસ એટલા માટે શબ્દ લીધો કે હારે પ્રયત્ન થાય. વિકલ્પ એકલો નથી, નિરંતર નિરંતર વિચાર કરવો જોઈએ, નિરંતર ચિંતન કરવું જોઈએ, નિરંતર મનન કરવું જોઈએ, એમ નથી લેતા. નિરંતર અભ્યાસ કરવો જોઈએ, સાર સહિતનો પ્રેક્ટિસ ચાલવી જોઈએ. કે હું જ્ઞાતા જ્ઞાતા અને જ્ઞાતા જ છું, જોર એના ઉપર આવે. માત્ર જ્ઞાતા પરિણામ. જ્ઞાતા જ્ઞાતા જ અંદર પોતાની પરિણતિમાં ગૂંથાઈ જવો જોઈએ. જ્ઞાતા જ અંદર પોતાની પરિણતિમાં ગૂંથાઈ જવો જોઈએ. એટલો રસ આવે કે એની પરિણતિ થઈ જવી જોઈએ, ગૂંથાઈ જવો જોઈએ. પરિણતિમાં ગાથા નાતા ગૂંથાઈ જવો જોઈએ, તો ઉપયોગ આવે. પરિણતિ થાય તો ઉપયોગ આવે. પહેલા તો ઉપયોગપૂર્વક નિશ્ચય થયો, નિશ્ચયમાંથી પરિણતિ થઈ, હવે પરિણતિમાંથી ઉપયોગ થાય. એ ઉપયોગ થાય એમ પરિણતિ બળવાન થતી, જેમ જેમ ઉપયોગ વારંવાર થાય એમ પરિણતિ બળવાન થતી. રસ વિના ઉપયોગ આવે નહીં. ઉપયોગ એકાકાર ક્યારે થાય કે રસ વધે ત્યારે. રસ વિના તો ઉપયોગ થાય. જોવાનું જે ચાલુ છે એ રીતે પ્રેક્ટિસ સતત ચાલે તો એ ત્યાં એમાં આ વાત લાગુ પડે.
વિજ્ઞાનની પ્રેક્ટિસ હોય તો લાગુ. જેમ શરીર અને વિકલ્પ સાથે એકમેકપણું થઈ ગયું છે તેમ વર્તમાનમાં આત્મા એકમેક ઘૂંટાઈ જવો જોઈએ. ત્યારે પ્રાપ્ત થાય નામ અનુભવ થાય. આ બધી વાતો એકદમ સમ્યક સન્મુખ થઈને ચાલતા પરિણામ આવી છે. ધારણા જ્ઞાન ધર્મનું સાધન છે. આ સાંભળીને ધારી રાખે, યાદ કરી, યાદ રહી જાય, એ ધર્મનું સાધન છે. સમાધાન આ જીવ છે, આ એટલે હું પોતે, આ એટલે હું પોતે, આ એટલે હું વિધિમાન. આ જીવ છે એવું ધારણા જ્ઞાન તથા મુંદ કષાય કરીએ તો ધર્મ થાય, તે ધર્મનું સાધન છે એવી માન્યતાથી તો તેને નુકસાન છે. ખાલી ધારણા કરી રાખે આ જીવ છે, આ જીવ છે એમ ધારણા કરી રાખે, પરલક્ષે ધારણા થઈ ગઈ. મારે મંદ કશાય થાય એટલે કે શું છે કે શાસ્ત્રની સમજણ કરીએ, કશાયની મંદતા થાય અને તેને ધર્મનું સાધન માને તો એને નુકસાન થાય. ધારણા જ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન ન સમજવું. એ ધારણા છે ને બે પ્રકાર છે, યથાર્થ ધારે તેને પણ ધારણા કહેવાય છે અને ગોખી રાખે એને પણ ધારણા કહેવાય છે. એટલે ધારણા શબ્દથી ક્યાં શું વાત કહેવા માંગે છે એ બરાબર પહેલા ખ્યાલમાં લેવી જોઈએ. પ્રશ્ન તો જનરલ પૂછ્યો છે કે ધારણા જ્ઞાન ધર્મનું સાધન છે, તો કે છે અમને નથી, બે છે. ગોખેલું જ્ઞાન નહીં એવી ધારણા ધર્મનું સાધન નથી, છતાં માને તો નુકસાનનું કારણ છે, તો વિધિની ભૂલ એમ લીધું પહેલા. એટલે પહેલા લાલ બત્તી મૂકી, કેમ કે એવી ધારણામાં જીવો આવે છે. શાસ્ત્રનું વાત સમજી લે, સમજીને પછી એનું સમાધાન પણ સાચું ખોટું કરે. કશાય મન થાય સમાધાન કરે એટલે કશાય મન થાય એમ થાય કે જો આપણે હતા સમજ્યા ત્યાં સુધી આપણને આટલી શાંતિ નહોતી રહેતી, હવે સમાધાન થઈને શાંતિ લઈએ છે. એ પાછો ભૂલો ફરીને ભૂલો પડે છે, દુર્ભાગ્ય એવું થાય. જો પહેલાં અમારે આવી પ્રતિકૂળતા આવતી ત્યારે બહુ આકુળતા થતી હતી, હવે આવી પ્રતિકૂળતા આવે છે ત્યારે આકુળતા નથી થતી. એટલો લાભ થયો કે ન થયો એને મન કશાયમાં લાભ માય આમ પણ થાય છે. એ ધારણા જ્ઞાનને આવ્યા અનુમોદન આપવામાં નથી. હવે બીજી વાત કરે છે, ધારણા જ્ઞાન એટલે ગોખેલું જ્ઞાન નહીં પણ પોતે પહેલા હું ચૈતન્ય છું, આ સ્વભાવ જુદો અને આ વિભાવ જુદો એમ પોતાની બુદ્ધિ થી નક્કી કરેલું છે તેને ધારણા જ્ઞાન કહે છે. અંદર પોતાના સ્વભાવ વિભાવને જુદો પાડી શકે જ્ઞાનમાં તો એ ધારણા બરાબર છે. એવી ધારણા તો થવી જોઈએ. હું પોતે પહેલા હું ચૈતન્ય છું, ઓળખીને નક્કી કરે તેને ધારણા જ્ઞાન કહે છે. આમ તો શું છે, ધ્યાન ધારણા એ બધું સાથે સાથે કહેવાય, કેમ કે ધારણા વિના ધ્યાન નહીં. તમે સ્વરૂપને જ્ઞાનમાં લીધું જ ન હોય, ધાર્યું જ ન હોય તો ઉપયોગ ક્યાંથી એમાં લીન થશે એમ. એ ધારણા બરાબર ધારણા એટલે ચાલુ ક્રિયા, ધારવાની ચાલુ ક્રિયા, ધારી રાખે તે ધારણા. હવે કોને કે સ્વભાવને, તો એ બરાબર છે. હવે રૂઢિવાચક રીતે યાદદાસને ધારણા કહેવાય છે, ધારણા કરી ગયો, પણ તેથી શું એ ધારણા કઈ કામમાં નહીં આવે, એને ગોખણ પટકી ગયો છે, ગોખેલું જ્ઞાન છે. ભાવ ભાષણ વિનાનું ગોખેલું જ્ઞાન છે, ભાવ ભાષણ વિનાનું ગોખેલું જ્ઞાન છે. ધારણા નથી, પૂરી ધારણા છે, પહેલી ધારણા છે, બીજી ધારણા નથી. પહેલી ધારણા મેં નહીં હતા, સેકન્ડ વાળો ભલે ભલે પરિણતિ રૂપ હોય સ્મૃતિમાં, તો એ શું કામ. એટલે અહીંયા લબ્ધ ઉપયોગનો સવાલ નથી, અહીંયા ધારણા યથાર્થ કરી છે કે યથાર્થ નથી કરી છે, એટલું જોવાનું છે. આભાસનથી કરી છે, એમને એમ કરી છે, એટલું જોવાનું છે. ધારણા તો ધારણા છે, શાસ્ત્રો ઘણા ગુખી જવા, એવા પ્રકારનું જ્ઞાન થવું, તે સાચું ધારણા જ્ઞાન નથી. ધારણા જ્ઞાન બે પ્રકારના છે, અને સાચું ને કૃષ્ણ પૂછના એમ જ ઉભો કરી નાખશે, ધારણા થાય છે ધર્મનું સાધન કરવું, ઉભો રહે. ધારણા બે પ્રકારની છે, ખોટી ધારણા ધર્મનું સાધન, સાચી ધારણા ધર્મનું સાધન, સાધન છે કારણ. શાસ્ત્રો ઘણા ગુખી જેવા, એવા પ્રકારનું જ્ઞાન થવું, તે સાચું ધારણા જ્ઞાન નથી. અને તે ગોખેલું જ્ઞાન કામ આવતું, ગોખેલું તો કામ આવતું નથી, કામ આવતું નથી એટલે શું કે એનાથી શાંતિ નથી પ્રગટતી. કોઈ વાર કસાયની મનતા કરે એ સાચી શાંતિ નથી, પોતાની અશાંતિ મટે અને આત્મશાંતિ પ્રગટે તો એને જ્ઞાન કામમાં આવ્યું કહેવાય. એવું જે પહેલું વાળું ધારણા જ્ઞાન છે એમાં એ શાંતિ ઉત્પન્ન કરી શકતો નથી, માટે એ જ્ઞાન કામમાં આવતું નથી. વાસ્તવિક સાધન તો જે સ્વભાવ છે તે સાધન થાય છે, અને ત્યારે ધારણા જ્ઞાનને વ્યવહારથી સાધન કહેવાય છે. સ્વભાવ સાધન થાય છે તો સ્વભાવનો અવલંબન છે, અવલંબન છે જેનું અવલંબન લીધું તે કારણ, અવલંબન જેણે લીધું તે કાર્ય, એમ એમ કારણ કાર્ય લીધા, એ વાસ્તવિકતા ત્યાં લીધી. પૂર્વોપરી એની ધારણાને પછી વ્યવહારથી સાધન કહેવામાં આવે છે. તો એ ધારણા બરાબર નથી. સાધન અથવા કારણ બે અપેક્ષાએ કહેવાય છે, એક પર્યાય અપેક્ષાએ અને એક સ્વભાવ અપેક્ષાએ. જ્યાં સ્વભાવની અપેક્ષા લેવી ત્યાં અવલંબનનો વિષય લેવો, ત્યાં પૂર્વ પર્યાયનું ન લેવું, ત્યાં પર્યાયની અપેક્ષા ન લેવી, કેમ કે પર્યાયનું અવલંબન લેવાતું નથી. અહીંયા સમ્યકમાં પર્યાયનું અવલંબન લેવાતું નથી, ત્યાં સ્વભાવનું અવલંબન લેવાય છે. એટલે સ્વભાવનું અવલંબન લેવામાં કારણ સ્વભાવ છે, ત્યાં પર્યાય લેવામાં આવતી નથી, ત્યાં પર્યાય વ્યવહાર છે, સ્વભાવ નિશ્ચય છે, એમ નિશ્ચય વ્યવહાર જુદા પડે છે. નિયમ સારમાં એ વિષય છે, દૃષ્ટિ પ્રકાશમાં એ વિષય છે, ત્યાં પર્યાયને કારણ નથી લીધી, સ્વભાવ કાર્ય. એટલે એને કારણ પરમાત્મા કીધું, ભગવાનને કારણ લઈને એને કારણ પરમાત્મા કીધું. બે અપેક્ષા આવે શાસ્ત્રમાં, કોઈ વખત પૂર્વ પર્યાયના કારણકારીની ચર્ચા ચાલે, કોઈ વખત સ્વભાવના આશ્રયની ચર્ચા ચાલે. જ્યાં જ્યાં જે જે યોગ્ય છે ત્યાં સમજવું, ત્યાં જે કહેવા માંગે છે સમજવું. પછી અવલંબન તો સ્વભાવનું લેવાનું છે, ત્યાં ત્યાં તે તે આચરે આત્માર્થી જન. મૂળ સાધન તો દ્રવ સ્વભાવ છે, અવલંબન નો વિષય તો દ્રવ સ્વભાવ છે. પુરુષાર્થ અંતરમાંથી ઉપડે તો વાસ્તવિક સાધન થાય છે. અંદરમાંથી પુરુષાર્થનો ઉપાડ આવે તો સ્વભાવનું અવલંબન આવે તો તે વાસ્તવિક સાધન થાય છે. પુરુષાર્થ અંતરમાંથી ઉપડે તો તે વાસ્તવિક સાધન થાય છે. અને પુરુષાર્થને સાધન કીધું પાછું, પુરુષાર્થની પર્યાયને આને પણ સાધન કયો, પછી વાંધો નથી. અંતર્મુખ તો એ દિશા સૂચક છે, પુરુષાર્થ છે એ વિરિગુણનું જોર છે, વિરિગુણનું બળ છે. પોતાની પરિણતિ જેમાંથી ઉછળે છે તે દ્રવ સ્વભાવ મૂળ સાધન. સ્વભાવમાંથી પુરુષાર્થ ઉછળે ને એમ કે છે, એમાંથી ઉછળે છે. સૂક્ષ્મ ચર્ચાઓ કરે છે, પોતાની પરિણતિ જેમાંથી ઉછળે છે એટલે સ્વરૂપમાંથી ઉછાળો આવે છે, પ્રત્યક્ષ કરે છે ને, સ્વરૂપને પ્રત્યક્ષ કરે છે. પ્રકૃતિમાં પ્રત્યક્ષ કરી કરીને સ્વસંવેદનને વધારે છે, સ્વભાવને પ્રત્યક્ષ. સ્વભાવ પોતે પ્રત્યક્ષ છે, સહજ પ્રત્યક્ષ છે, પ્રકૃતિમાં પ્રત્યક્ષ કરે છે. જેમાંથી પરિણતિ ઉછળે છે તે દ્રવ્ય સ્વભાવ મૂળ સાધન છે. મૂળ સાધન એટલે અવલંબન લેવા યોગ્ય સાધન તો તે છે. જે સ્વાનુભૂતિ કરે તેની દ્રવ્ય ઉપર દ્રષ્ટિ હોય છે, અને જે સ્વાનુભૂતિ કરે છે એની દ્રષ્ટિ તો ત્રિકાળી દ્રવ્ય ઉપર હોય છે, કે આ હું એમ દ્રષ્ટિ હોય છે. દ્રષ્ટિ અસ્તિત્વને ગ્રહણ કરે છે ને, અને તેને આવા ભેદ વિકલ્પ વચ્ચે આવે છે, ભેદ જ્ઞાનના વિકલ્પ આવે છે, પણ તેમાં તે રોકાતો નથી. વિકલ્પના કાળમાં વિકલ્પ હોય એના ઉપર દ્રષ્ટિ નથી, એમાં એ રોકાતો નથી. રૂચિવાળા જીવને ઘણા પ્રકારના વિકલ્પો આવે પણ તેમાં રોકાય નહીં. હવે મુમુક્ષુની વાત એ છે, રૂચિવાળો મુમુક્ષુ છે એને વિકલ્પ આવશે પણ એ વિકલ્પમાં રોકાશે, એને વિકલ્પ ઉપર વજન નથી. કેવી રીતે વજન જાય છે જરા વિચારીએ આપણે. મને આવો વિકલ્પ આવ્યો, મને આવો વિકલ્પ આવ્યો, મને આવો વિકલ્પ આવ્યો. એમ વિકલ્પ ઉપર વજન જવું જોઈએ. વિકલ્પ આવ્યો, આવો વિકલ્પ આવ્યો, એમ વિકલ્પ ઉપર વજન જવું જોઈએ એ ધ્યાન રાખવું. બીજો સ્વભાવ લક્ષમાં હોય તો સ્વભાવ ઉપર જ વજન જાય ને, પછી વિકલ્પ જે ચાલતો હોય ભલે ચાલતો સાઈડ, મારે એનું શું કામ છે. એટલે રૂચિવાળા જીવને વિકલ્પ આવે તો પણ એમાં રોકાય, એ વિકલ્પ એક પ્રકારના રોકાય બોકાય નહીં. વાસ્તવિક સાધન તો દ્રઢ દ્રષ્ટિ જે અંતરમાંથી પ્રગટે તે જ છે, પણ રૂચિની સાથે હું ચૈતન્ય છું, જ્ઞાન છું, એ જાતનો અભ્યાસ આવ્યા વગર રહેતો નથી. તો બધા ગુણો પોતપોતાનો પ્રયોજનભૂત કાર્ય જે તે ભૂમિકાનું યથાર્થ કાર્ય કરે છે. વિકલ્પ વિકલ્પને કારણે જ્ઞાન જ્ઞાનમાં રુચિ રુચિમાં એમ બધું ચાલે છે, સાઇમલ્ટેનિયસલી બધું બરાબર ચાલે છે. હા, વાસ્તવિક સાધન તો દ્રવ્ય દ્રષ્ટિ જે અંતરમાંથી પ્રગટે તે છે, શ્રદ્ધા સાધન છે, શ્રદ્ધાની મુખ્યતા છે. સાથે સાથે રુચિની સાથે હું ચેતન છું, જ્ઞાન છું, એ જાતનો જ્ઞાનમાં પણ અભ્યાસ પ્રેક્ટિસ ચાલે છે. જ્ઞાનની એ પ્રકારનો અભ્યાસ ચાલ્યા વગર રહેતો નથી. દ્રષ્ટાંત આપે છે કે જેમ ગુરુનો ઉપદેશ વચ્ચે હોય છે તેમ અમુક જાતના શુભ વિકલ્પો વચ્ચે આવે છે. જેમ ગુરુનો ઉપદેશ નિમિત્ત છે એમાં એ પ્રકારના વિકલ્પો નિમિત્ત છે. હું જ્ઞાન છું, દર્શન છું, આનંદ છું, એમ એવા ભેદ વિકલ્પો વચ્ચે આવે. વિકલ્પો એ પોતે ભેદ પડ્યો ને માટે એને ભેદ વિકલ્પો કીધા. એવા ભેદ વિકલ્પો વચ્ચે આવે છે, નિર્વિકલ્પ ન થાય ત્યાં સુધી આવે છે, અથવા પુરુષાર્થ નિર્વિકલ્પતાને યોગ્ય ન પ્રગટે ત્યાં સુધી એવા વિકલ્પો આવે છે. પણ તેની દૃષ્ટિમાં તો અનંત ગુણનો પિંડ એક ચૈતન્ય જ છે, વીર ત્યાં માંડે છે, ભજન બધું ત્યાં છે. દ્રષ્ટિમાં તો અનંત ગુણનો પિંડ એક ચૈતન્ય જ છે. એટલે વિકલ્પો જે સ્વરૂપના વિકલ્પો ચાલે છે એ એટલા ગૌણ છે, એના ઉપર બિલકુલ દ્રષ્ટિ નથી, એને જોતો જ નથી. એક ન્યાયે એને જોતો જ નથી. વિકલ્પ સાધનરૂપ થતો નથી, કેમ કે વિકલ્પ તોડવામાં વિકલ્પ સાધન ન થાય, વિકલ્પ સાધન થતો નથી. રાગ છે મટવા આવ્યો છે, નાશ થવા આવ્યો, કઈ વધવા આવ્યો નથી, તેને સાધન લેવાતું નથી. વિકલ્પ આવે પણ વિકલ્પ છે એ સાધન નથી, એમ લેવાનું છે. જેને યથાર્થ લાઈન ચાલતી નથી એને એ વિકલ્પને સાધન માનીને વિકલ્પ કર્યા કરે છે, એમ ભૂલ થાય છે. એટલે એ ચોક્કસ કરે છે. શું વિકલ્પ વિકલ્પ સાધનરૂપ થતો નથી, કેમ કે વિકલ્પ તોડવામાં વિકલ્પ સાધન ન થાય. નિર્વિકલ્પ દશા પ્રગટે ત્યારે વિકલ્પ તો હતા નથી, તો એ સાધન થાય તો સાધનનો નાશ કર્યો, એ તો સાધન જ નથી, એ કઈ સાધન નથી. જે નાશ થવા માટે રહ્યો છે એને સાધન કેમ કર્યું, એ તો ઘસાતો જાય છે. વ્યવહારે ભલે એમ કહેવાય કે વિકલ્પ અનુકૂળ છે, નિશ્ચય પ્રતિકૂળ છે, એમ છે.